તારીખ 3/4/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 569 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 175 મૂળ કેસેટમાં હમિંગ છે તથા ડિસ્ટર્બન્સ છે.
શરૂઆતમાં થોડું ચાલ્યું છે, કાલે ફરીને થોડું લઈને. આત્મજ્ઞાન છે એ સર્વ દુઃખથી મુક્ત થવાનો એકમાત્ર ઉપાય છે. આત્મકલ્યાણના વિચાર વિના, આત્મકલ્યાણની ભાવના વિના કોઈને આત્મજ્ઞાન થાય નહીં. અને એવી ભાવનાનું બળ અથવા એવું વિચાર બળ અસત્સંગના કારણે, અસત પ્રસંગના કારણે જીવને પ્રવર્તતું નથી એ નિસંશય વાત છે. અસત્સંગ અને અસત પ્રસંગ ઘટાડવા માટે આરંભ અને પરિગ્રહ ઘટાડવા જરૂરી છે. પરિગ્રહના હેતુથી આરંભ થાય છે. જેને આરંભ છોડ્યો હોય, એટલે વ્યવસાય છોડ્યો હોય, એને પરિગ્રહનું અલ્પત્વ કરવાનો તો વિચાર આવ્યા વિના રહે જ નહીં. કેમ કે પ્રવૃત્તિ ઓછી કરી છે તો પછી કોના માટે પ્રવૃત્તિ કરતો હતો? તો પરિગ્રહ વધારવા માટે. પરિગ્રહ નથી વધારવો માટે તો પ્રવૃત્તિ ઓછી કરે છે, ઘટાડે છે. અને જો પરિગ્રહ વધારવાનો અભિપ્રાય રહ્યા કરતો હોય તો એ આરંભમાં પાછા આવ્યા વગર રહેશે નહીં. મન થશે કે કઈ આરંભ કરવો જોશે, આપણે તો આજ પરિગ્રહ જોઈએ છે, માટે એ પરિગ્રહ મેળવવા માટે કંઈક કરો, આ કરો, આ કરો, આ કરો, એમાં આવ્યા વગર રહેશે નહીં. અને આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્સંગ અથવા અસત પ્રસંગનો બળ ઘટે છે, એ પરિસ્થિતિ ઘટી જાય છે. એ નાસ્તિનો ઉપાય છે. અસ્થિથી સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. સત્સંગના આશ્રયથી અસત્સંગના ભાવોનું બળ પણ ઘટે છે, અને સત્સંગના આશ્રયથી અસત્સંગનો પ્રસંગ પણ ઘટે છે. કેમ કે સમય સત્સંગમાં જાય છે. તમે 8-9 સત્સંગમાં હોય તો 8-9 ટીવી જોવાનું તો ઓટોમેટિક બંધ થયું. 8-9 બીજા મળવા આવે છે એની હારેનું પણ ડિસ્કનેક્શન થયું. 8-9 કુટુંબ સાથેનું પણ કનેક્શન ન રહ્યું. એટલે સત્સંગનો આશ્રય કરવા જાય તો અસત્સંગનું બળ ઘટે છે, અસત્સંગનો પ્રસંગ પણ ઘટે છે. અને અસત્સંગનું બળ ઘટવાથી પરિણામની અંદર અસત્સંગની રુચિ ઘટવાથી, સત્સંગની રુચિ વધવાથી આત્મકલ્યાણનો વિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. વધુ ને વધુ આત્મકલ્યાણનો વિચાર થવાની જગ્યા રહે છે. જેટલું સત્સંગમાં રહે એટલો આત્મકલ્યાણનો વિચાર પણ વિશેષ પ્રકારે થાય છે. અને તે આત્મકલ્યાણના વિચારથી, તે આત્મકલ્યાણની ભાવનાથી જીવને અપૂર્વ એવું આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ સીધું કારણ કાર્યનો સંબંધ આપી દીધો. અસત્સંગ ઘટાડવો, અસત્સંગ ઘટાડવા માટે આરંભ પરિગ્રહને ઘટાડવો, સત્સંગનો આશ્રય વધારવો, આત્મભાવના વધારવી, તો આત્મજ્ઞાનનું એ કારણ છે. બહુ સાફ ને ચોખ્ખી વાત છે, એમાં કઈ ન સમજાય એવું નથી. એમાં આપણો અનુભવ પણ આની સાક્ષી પૂરી એવી વાત છે. અને એ આત્મજ્ઞાનથી નિકટ ભવિષ્યમાં નિજ સ્વભાવ સ્વરૂપ મોક્ષ. કેવો મોક્ષ છે? જેવો આત્મ સ્વભાવ છે એવો જ પ્રગટ થાય, એનું નામ મોક્ષ છે. નિજ સ્વભાવ સ્વરૂપ મોક્ષ, કે જે સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત છે. મોક્ષમાં કોઈ પ્રકારનો દુઃખ નથી, કોઈ પ્રકારનો ક્લેશ નથી. એવો મોક્ષ થાય છે એ વાત કેવળ સત્ય છે, એ પરમ સત્ય છે. કે જેને આત્મજ્ઞાન થાય તેને સર્વ ક્લેશ સર્વ દુઃખ રહિત એવો સ્વભાવ સ્વરૂપ મોક્ષની ઉત્પત્તિ થાય. નિયમથી થાય, કેવળ સત્ય છે એમ કહીને શું કહેવું છે? કે નિયમથી થાય, થાયને થાય જ, ન થાય એવું ન બને. આત્મજ્ઞાન થાય એને પણ પોતાને પ્રતીતિ આવી જાય છે, પોતાને વિશ્વાસ આવી જાય છે કે અલ્પકાળમાં હું મોક્ષ પામી જઈશ. ભગવાને તો એ સિદ્ધાંત પોતાના અનુભવથી નિરૂપણ કરેલો છે, પણ એ સિદ્ધાંતનો પોતાના ભાવમાં પણ વિશ્વાસ ઊભો થઈ જાય છે. આત્મજ્ઞાન એવી ચીજ છે. આત્મજ્ઞાન અને સમ્યક દર્શન અભિનાભાવી છે, સાથે રહે છે. અને સમ્યક દર્શનમાં નવ તત્વની શ્રદ્ધા છે, નવ તત્વમાં મોક્ષ તત્વની શ્રદ્ધા છે. અને એ શ્રદ્ધા એવા પ્રકારે છે કે મને શ્રદ્ધા છે કે મારો મોક્ષ અલ્પકાળમાં આવે છે. મોક્ષનું સ્વરૂપ પણ જ્ઞાનમાં આવે છે અને પોતાનો મોક્ષ અલ્પ નિકટ કાળની અંદર થવાનો છે એવી શ્રદ્ધા પણ એમાં ઉત્પન્ન થાય છે. એનું નામ મોક્ષની શ્રદ્ધા છે. સ્વરૂપની શ્રદ્ધામાં મોક્ષની શ્રદ્ધા ગર્ભિત છે. આમ તો સમ્યક દર્શન એટલે સ્વરૂપની શ્રદ્ધા છે, પણ મોક્ષની શ્રદ્ધા એમાં ગર્ભિત છે. એટલા સિદ્ધાંતો સ્થાપ્યા પછી આગળ એમ કહે છે કે જે જીવો મોહ નિંદ્રામાં સૂતા છે તે અમુનિ છે. દીક્ષા લીધી હોય તો મુનિ નથી. દર્શન મોહની નિંદ્રા જેને છે, નિંદ્રા એટલા માટે કીધી છે કે નિંદ્રામાં જીવને પોતાનું શરીરનું ભાન નથી. ભય પથારીએ સૂતો છે કે પલંગમાં સૂતો છે કઈ ખબર નથી. માથું ઓશિકા ઉપર છે કે આગું પાછું છે એ પણ કઈ ખબર નથી. અને ઘરમાં ચોર ચોરી જાય કરી જાય ખબર નથી પડતી. એમ મૂળ નિંદ્રામાં પોતાના ગુણ પોતાની શાંતિ હણાય છે એની પણ ખબર રહેતી નથી. જે જીવો મોહ નિંદ્રામાં સૂતા છે એ દર્શન મોહ મુખ્ય લેવો, તે અમુનિ છે. ત્યાગી હોય, પંડિત હોય, દીક્ષા દીક્ષિત થયેલો હોય તો પણ તે મુનિ નથી. નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગૃત રહે. પોતાના આત્મકલ્યાણના વિચારથી જાગૃત રહે તે મુનિ છે, આમ લેવું જોઈએ. મુનિ તો આત્મવિચારથી હંમેશા જાગૃત હોય જ. મુનિ કહો કે હું મોક્ષ આત્મકલ્યાણના વિચારથી જેટલી જાગૃતિ એટલી જ મુમુક્ષુતા છે. મુનિ તો નિરંતર જાગૃત હોય છે. પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી એમ શ્રીજીને કહ્યું છે. એ આખું વાક્ય શ્રીજીને કહ્યું છે. ભગવાને એમ કહ્યું છે કે મૂળ નિંદ્રામાં પડ્યા છે એ બધા મુનિ છે. મુનિ તો નિરંતર જાગ્રત રહે. સૌભાગભાઈ ઉપર નો પત્ર છે. પ્રમાદીને સર્વથા ભય છે. પ્રમાદી એટલે જે સંસારના કાર્યોમાં સમય અને શક્તિ ખર્ચી નાખે છે એ બધા દુર્ગતિમાં જવાના, એનો એને ભય થયા વગર નહીં. કેમ કે એને ખબર નથી હું ક્યાં જઈશ, મારું શું થશે એની એને ખબર નથી. પણ જે અપ્રમાદી છે એટલે પોતાના સ્વકાર્યમાં ઉદ્યમવંત છે, લાગેલા રહે છે, એને ભય નથી થતો. એને દુર્ગતિમાં જવાની શંકા જ પડતી નથી. હું દુર્ગતિમાં જઈશ તો એવી એને શંકા નથી પડતી. શંકા કોને પડે છે કે જેને પોતાના પરિણામ કંટ્રોલ બહાર જાય છે. એને એમ થાય છે ઘરે મારું શું થશે, બધા પરિણામ આવી રીતે ચાલે છે, મારું થશે શું. પણ જે પોતાના પુરુષાર્થમાં લાગી ગયા એને શંકા નહીં પડે. એટલા માટે એને શંકા નહીં પડે કે વર્તમાન પુરુષાર્થમાં એવી રીતે લાગેલા રહીએ છે કે શરીર છૂટી જાય તો ગમે ત્યાં પણ મારો પુરુષાર્થ ચાલુ રહેશે અને ચાલુ રાખીશ એવી એને નિશંકતા છે. એટલે એને કોઈ રીતે ભય નથી થતો, કોઈ પણ પ્રકારે ભય નથી એને. આ લોકનો કોઈ ભય નથી અને પરલોકનો પણ કોઈ ભય નથી. હા, એ પોતાના કાર્યમાં વ્યસ્ત છે, લાગેલા છે, નિશંકતા ઉભી કરી દે છે. પણ ભાવના તો છે ને, તો એ ભાવના લઈને જાય. ભાવના હોય તો ભાવના લઈને જાય.
ભાવના નો મંત્ર સરસ
એ તો એવી એક વસ્તુ છે કે એના જેટલી બળવાન ચીજ જગતમાં કોઈ નથી. ભાવના એવી બળવાન વસ્તુ છે અને એમાં શાસ્ત્ર ભણવાની જરૂર નથી. આત્મકલ્યાણની ભાવના કોઈ પણ જીવ કરી શકે, ગમે ત્યારે કરી શકે, અને જ્યારે કરે ત્યારથી એનું ભવિષ્ય હોનાર બદલાઈ ગયું સમજી લેવું. આત્મકલ્યાણની અંતરની ભાવના વાળો જીવ નિયમથી નિકટભવી હોય છે. ઠીક,
અંતરસુજ પણ ભાવનાથી જ આવે છે ને? અંતરસુજ
પણ ભાવનાનું કારણ છે ને? ત્યાંથી આત્મકલ્યાણની ભાવના આવી એટલે સાચી મુમુક્ષુતા આવી અને મોક્ષની દિશામાં, મુક્ત થવાની દિશામાં જેટલા આનુષંગિક પરિણામ જીવને ઉત્પન્ન થવા જોઈએ એ બધા ઉત્પન્ન થવા લાગશે. કેમ કે એમાં તીવ્ર સ્વલક્ષ છે. જેમ જીવને પરલક્ષ રહે તો એ ભલે તપ તપે કે શાસ્ત્રો વાંચે, શાસ્ત્રો ભણી લે, તો પણ એને સંસાર વધવાના પરિણામના ફણગા ફૂટ્યા વિના નહીં રહે. ગમે ત્યાં ડોળા ચડી જશે, ભૂલાવામાં પરિણામના કોઈ ઠેકાણા નહીં રહે. આત્મકલ્યાણની અંતરની ભાવના વાળો જીવ ક્યાંય ભૂલો જ નહીં પડે ને. જુઓ, આ એક જ્ઞાનીઓએ કેવી સુંદર વાત કરી દીધી છે કે તને સમ્યક જ્ઞાન નથી થયું, સમ્યક દર્શન નથી થયું, તારા આત્મામાંથી પ્રકાશ પ્રગટ્યો નથી, હજી એટલો વિવેક આવ્યો નથી, તો પણ તું આત્મકલ્યાણની ભાવનામાં રહીશ તો ભૂલો નહીં પડજા. અબુધમાં અબુધ જીવને આત્મકલ્યાણની ભાવના થઈ શકે. મારે મારું કલ્યાણ કરવું, બસ મારા આત્માનું કલ્યાણ થાય એવું જ કરવું છે, બીજું કઈ કરવું નથી. તો જ્ઞાનીએ એની એટલી હૈયા ધારણ આપી છે કે હવે તારે ક્યાંય મૂંઝાવવું પડશે ને, ક્યાંય તો ભૂલો પડીશ નહીં. જા આવી સરસ હૈયા ધારણ આપી છે. બધા સંકેત મળે એને, અંદર થી બધા સંકેત મળવા માંડે. એમાં કઈ સવાલ જ નથી. ખૂબ અદ્ભુત વસ્તુ છે ભાવના છે, એ અદ્ભુત વસ્તુ છે. મોક્ષ માર્ગની સાધનાની જનની છે, ઠીક, એની માતા ઈ છે, સાધનાની માતા ઈ છે, ભાવના છે, એવી વાત છે. ત્યાંથી જન્મ થશે સાધનાનો. અને ગમે જીવ ગમે ત્યારે એ ભાવનામાં આવી શકે છે. જાઓ, અંતરથી ભાવના હોવી જોઈએ, પછી એની લાઈન ક્લિયર છે. આડો અવળો ગયો હશે તો પાછો ગયો આવશે. કઠેકાણે અઠેકાણે ગયો હશે તો પણ પાછો ગયો આવશે. ખ્યાલ લીધું તું આપણે? એટલે બહુ સારી વાત નીકળી ગઈ છે કે કોઈ પણ જીવને ભાવના ઉત્પન્ન થાય તો એને હૈયા ધારણ થઈ જાય, હવે મને વાંધો નહીં આવે, અને આગળ વધશે. એની ભાવના એને ક્યાંય રોકવા નહીં, આગળ જ વધવાનો. ભાવનામાંથી વેદના જન્મ છે, બધું જન્મ છે. સાધનાની જનની છે તો આ તો બધું એ પેલા સામાન્ય પરિણામો છે મોક્ષ હોતાના, એ તો આવવાનું નથી. અને પોતાનું જ કલ્યાણ ઈચ્છવું એવી જે ભાવના છે, ભાવના શું છે કે પોતાનું કલ્યાણ ઈચ્છવું છે. એમાં તો હવે જીવને પોતાનું કલ્યાણ ઈચ્છવું એમાં વાંધો શું? અને છતાં જ્ઞાની એમ કહે છે કે વાંધો હોય તો તું કે ને ભાઈ, એનો કઈક રસ્તો કરીએ આપણે. હા, તને શું વાંધો છે? એમ લાગે છે કે એમાં તો કઈ વાંધો હોવો જોઈએ નહીં. બીજી વાત કરે છે, સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે, અથવા સર્વ પદાર્થ જણાવવાનો હેતુ જણાવનારને એક આત્મજ્ઞાન કરાવવાનો છે. તેથી જે કાંઈ જાણવું હોય એ જાણવાનો હેતુ આત્મજ્ઞાન ન હોવો જોઈએ તો તે સફળ છે. જો આત્મજ્ઞાન ન થાય તો ઘણું જાણ્યા પછી કે થોડું જાણ્યા પછી, જો આત્મજ્ઞાન ન થાય તો તે સર્વજ્ઞાનનું નિષ્ફળપણું છે એમ જાણવું, એ બધું જ્ઞાન નકામું છે. આત્મજ્ઞાન ન થાય તો એ બધું જ્ઞાન નકામું છે. ખરેખર તો ઘણા શાસ્ત્રો અને અનેક શાસ્ત્રો થી જે જ્ઞાન સંપાદન થયું એના ફળમાં જો આત્મજ્ઞાન ન થયું તો એને આત્મજ્ઞાનના હેતુથી તે જ્ઞાન મેળવ્યું નથી, એ વાત સાબિત થાય છે. અને આત્મજ્ઞાન ન થયું અને બાકીનું જે જ્ઞાન થયું એ જ્ઞાન ખરેખર જ્ઞાન નથી, પણ રૂપાંતરે અજ્ઞાન છે. અજ્ઞાનનું બીજું એક રૂપ છે એમ સમજી લેવું. અજ્ઞાન શું છે કે અન્ય પદાર્થને વિશે પોતાપણાની ભ્રાંતિ, અન્ય જીવ પ્રત્યે, અન્ય જળ પ્રત્યે પોતાપણાની ભ્રાંતિ, તે અજ્ઞાન છે. આ મારું છે પોતાના સ્વરૂપ અસ્તિત્વને ભૂલીને જીવ મર્યાદા બહાર જાય છે. પોતાની મર્યાદા કેટલી, પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જેટલી, પછી ત્યાંથી આગળ પોતાના સ્વરૂપનું અસ્તિત્વ નથી. તો જીવ બીજે પોતાપણું કરે છે એ તો મર્યાદા છોડે છે ત્યારે જ કરે છે. આમ કે બધા ભાઈ મર્યાદામાં રહેવું, ડિસિપ્લિનમાં રહેવું, પણ હવે મૂળમાં તો નથી ડિસિપ્લિનમાં એનું. હું અન્ય પદાર્થમાં પોતાપણું કર્યું તે અજ્ઞાન છે. એ અજ્ઞાન જો એમને એમ રહ્યું તો ગમે તેટલું જાણ્યું એ બધું અજ્ઞાન, અજ્ઞાનનું બીજું રૂપ સમજી લેવું, બીજું કાંઈ નથી. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે, જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ ફક્ત, આત્મશાંતિ ફક્ત, સમાધિ શાંતિના અર્થમાં લઈએ છે કૃપાળુ દેવ. પેલી સમાધિ જે જ્ઞાનીઓનું ધ્યાન છે એની વાત નથી લીધી. જેટલું આત્મજ્ઞાન બળવાન, જેટલું આત્મજ્ઞાન ઊંડું, જેટલું આત્મજ્ઞાન સ્પષ્ટ, એટલી શાંતિ વિશેષ. કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. આ વચનામૃત કૃપાળુ દેવે બહુ પ્રેરણાત્મક આપ્યું છે. કોઈ પણ તથારૂપ જોગને પામીને, એટલે શું તથારૂપ જોગ? એટલે શું કે એક બાજુ જ્ઞાની પુરુષને ઈચ્છતો હોય અને જ્ઞાની પુરુષનો યોગ થઈને ઓળખાણ થાય. આમ નામ તો ઘણી વાર મળી ગયા છે પુણ્યના યોગે, પણ એને ઈચ્છા નથી. ઈચ્છવું કહો, ચાહવું કહો, જ્ઞાની પુરુષને જેવી છે કે નહીં, મને જ્ઞાની પુરુષ વિના મારો કોઈ નિવેડો નહીં આવે, મારે ચાલશે નહીં, મારું કલ્યાણ થવું સંભવિત નથી. જેને આપણે ચાલતી ભાષામાં એમ કે તાતી જરૂરિયાત લાગે. બસ શરૂઆતના વિચારો એ વિષયમાં એવા હતા કે આત્મકલ્યાણ અથવા આત્મજ્ઞાન છે એ વિના આત્મકલ્યાણ નથી, અને આત્મજ્ઞાન આત્મજ્ઞાની પુરુષ વિના સંભવિત નથી. કેમ કે એ રહસ્યમય વિષય જગતમાં તો ક્યાંય પ્રસિદ્ધ ને પ્રચલિત છે નહીં. ભવરોગ મટાડવો એમાં તો સદગુરુ વૈદ્ય સુજાણ આત્મજ્ઞાની જોઈએ, તો પછી આ જગતમાં આ કૃપાલભાઈના વચનોથી જે વિચાર આવેલો કે પ્રત્યક્ષ પુરુષ જોઈએ, તો પછી એવા પ્રત્યક્ષ પુરુષ માટે એક વાર હાથમાં પાતાળ જવું હોય તો જાવું, અને હાથમાં આસમાન જવું હોય તો પણ જાવું, પણ એક વાર પત્તો કાઢ્યા વગર રહેવું નહીં. શું એવો જોરદાર વિચાર આવેલો? શું એવી એક તાતી જરૂરિયાત લાગે? શું માણસને કેન્સર કે એવો રોગ થાય ત્યારે શું થાય? જો ઔષધિ ગમે ત્યાંથી મળતી હોય, હિમાલયમાં મળતી હોય તો ત્યાં આ તો મારી આપો. હિમાલય હિમાલય કોઈ નાનો સૂનો પ્રદેશ નથી, હજારો માઇલમાં પથરાયેલો છે, અને ક્યાં હોય ખબર નથી, પણ ક્યાંક ત્યાં છે ત્યાં થાય છે. હે તો ત્યાં પણ માણસો મોકલ્યા વિના, હરિયરીને પોતે ગયા વિના, હરિયરી એક મૃત્યુથી બચવા, અનંત મૃત્યુથી બચવા માટે એની કેટલી તૈયારી હોવી જોઈએ? એવું જોરદાર વિચાર હોવો જોઈએ, એવી ચાહના હોય, એવી જરૂરિયાત લાગી હોય, અને એવા ટાઈમે એને કોઈ સત્પુરુષ મળે. આ બે વાત જયારે ભેગી થાય ત્યારે એને યથાર્થ યોગ કહેવામાં આવે છે. યથાર્થ યોગ થઈ ગયો, સંયોગ પણ યથાર્થ થયો. એવા કોઈ યથાર્થ તથારૂપ યોગને પામીને જીવને ક્ષણ પણ અંતર ભેદ જાગૃતિ થાય. એ ક્ષણ માટે પણ સંસાર પણ પરિણતિ તૂટે એવી જાગૃતિ આવે. કેવી? અંતર ભેદાય. અંતરમાં શું પડ્યું છે? સંસાર પરિણતિ પડી છે. અંદરમાં શું પડ્યું છે? સંસારની પરિણતિ પડી છે. એ ભેદાઈ જાય એવી જાગૃતિ આવે એક વાર, એક ક્ષણ માટે પણ પરિણતિ તોડી નાખે, પછી એને મોક્ષ જાગો દૂર નથી એમ કહે છે. એને પણ ભણકારો આવી જાય અંદરથી, એને પણ અંદરથી મોક્ષના ભણકારાના નગારા વાગવા માંડે. હું ભવ્ય છું કે નહીં એની શંકા તો પડે જ નહીં, મારી દુર્ગતિ થશે કે નહીં એવી શંકા તો પડે જ નહીં. એ બે વસ્તુ તો સાવ જાય, સાવ નિશંકતા આવી જાય. આ બે વાતમાં તો એકદમ નિશંકતા આવી જાય. આ આ વચન બહુ ઊંડાણમાંથી નીકળેલું છે. સુભાગભાઈ, પત્ર સુભાગભાઈને લખેલો છે, અને સુભાગભાઈને આ ઘટના બનેલી છે. શું? તથારૂપ ગુરુને પામ્યા, ઉપર ગુરુને પહેલા વહેલા મળ્યા, ત્યારે ગોપતા હતા, અને આખી જિંદગી એમણે એ શોધ ચલાવેલી. કોઈ મહાપુરુષ, કોઈ જ્ઞાની પુરુષ એમને ન મળ્યા. છેલ્લે છેલ્લે આયુષના 6-7 વર્ષ બાકી હતા અને ભેટો થઈ ગયો ત્યારે એને ભગવાન સ્વરૂપે જોયા. ચાલો મને હવે મારા ભગવાન મળી ગયા, જાઓ. પછી એમનો જીવ ત્યાં ચોટેલ વળી ગયો. રભાઈનો ફોન હતો, કહેતા હતા ફાયદા વાળા કાર્ય કરે છે ત્યાં માનવી માટે. આપણે મળ્યા હતા કે તમે જોશો એટલે મને ઓળખી ના શકે. 4-5 કાગળ કૃપાળુજીને લખે ત્યારે એકાદ વખત જવાબ દેતા. આ તો રોજ ઢળે. એટલા બધા સરળ હતા એ વાત કરતા હતા સૌભાગભાઈ ની. સૌભાગભાઈ ની ચર્ચા ખુબ ચાલતી હશે. સૌભાગભાઈ ના પત્રો ઉપર ત્યાં ચર્ચાઓ ચાલતી હશે. એટલા બધા સરળ હતા, એટલા બધા સરળ હતા. એ તથારૂપ જેવુંને પામે, પરિણતિ ફરી જાય આખી. પછી એની પરિણતિ સંસારની છે, એ ફરી જાય આખી. એ જીવને મોક્ષ કઈ દૂર નથી. પછી કોઈ એમ કે પણ હજી તો આમ છે, હજી તો તેમ છે, ફલાણું છે, ઢીકણું છે, મૂળ ચીજ સમજવાની બાકી છે. એમાં શું છે? અનેક પ્રકારના ઉદય હોય. ઉદય અનુસાર પરિણામને પ્રવૃત્તિ જોવામાં આવે. બાહ્ય દ્રષ્ટિથી તો એ જ દેખાય. શું એમ કે પણ આને તો ઘણું આમ આવું બધું છે ભાઈ, પરિણતિ ફરી ગઈ છે. સૌભાગભાઈની વિચિત્રતા જુઓ. હજી ઈશ્વર કર્તૃત્વની વાતો ચાલતી હતી. બળદે મળી ગયા પછી પણ ઈશ્વર કર્તૃત્વની વાત ચાલતી હતી. ઈશ્વર ઈચ્છા બળવાન છે, ઈશ્વર ઈચ્છા હશે તો આમ થશે. અને આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હોવાથી પરિણામ એ બાજુ પણ ખેંચાતા હતા. એ બધા દોષ ગૌણ કરવા લાયક છે. એમને જે સત્પુરુષ પ્રત્યેની જે પરિણતિ થઈ ગઈ, એ એવું કામ થયું કે એમના ઉદય ભાવના જે બધા દોષો હતા એ બધા ગણવા જેવા નથી રહેતા. નહીતર ઈશ્વર કર્તૃત્વ તો શ્રદ્ધાને સ્પર્શતો દોષ છે. એ તો ગ્રહિત મિથ્યાત્મા લાગુ પડે એવો દોષ છે. તો પણ એ ગૌણ કરવો જોઈએ. એક એવડો મોટો ગુણ પ્રગટ્યો છે, એ દોષ પણ ગૌણ કરવો જોઈએ. જો એમની મુમુક્ષુતા સમજવી હોય તો, કેમ કે એને નિશ્ચય કરી નાખ્યો, બહુ મોટો નિશ્ચય કરી નાખ્યો, અદભુત નિશ્ચય કરી નાખ્યો. મારે જ્ઞાનીના માર્ગે ચાલવું છે. જ્ઞાની દર્શન હું તોડાવશે, મારે એના માર્ગે ચાલવું છે. જાઓ. અને કોઈ પણ ભોગે આ સંસારથી છૂટી જવું છે. છૂટવાના ખરેખરા કામે થઈ ગયા. અને જ્ઞાનીનો માર્ગ કહો કે તીર્થંકર દેવનો માર્ગ, કે બે એક જ છે. એવા સત્ય માર્ગે ચાલવું છે. આ સિવાય મારે મારો કોઈ બીજો વિકલ્પ નથી. સ્વચ્છંદ મત આગ્રહ તજી વરતે સર્વગુરુ લક્ષ સંકિત તેને ભાખી. પેલા સંકેત માં આવી ગયા. હજી ઈશ્વર ઈચ્છા બળવાન ચાલે છે, પેલા સંકેત માં આવી ગયા છે. આ યોગ્યતાને સમજી કેવી રીતે શકાય? હજી જે જૂનું છે એ હાવ ગયું નથી. ચમત્કાર નો મહિમા શું, આર્થિક પ્રતિકૂળતાનો અણગમો ઈશ્વર કરે તે ખરું, ઈશ્વર ઉપર શ્રદ્ધા, આવી બધી અયોગ્યતાની વચ્ચે એક યોગ્યતા ઘૂસી ગઈ જબરજસ્ત. આવા કોન્ટ્રાડિક્ટરી પરિણામ હોય ત્યારે એની યોગ્યતાને સમજવી બહુ મુશ્કેલ પડે. સુભાષભાઈના પ્રત્યક્ષ પરિચયમાં હોય માને જ નહીં કાંઈ. એનું ઠેકાણું ક્યાં છે? નાની પુરુષની ઓળખાણ થઈ ગઈ અને એક નિશ્ચય થયો કે આ ભગવાન પુરુષ જે આજ્ઞા આપે એ પ્રમાણે મારે ચાલવું છે. કોઈ પણ ભોગે એ કુટુંબ પ્રતિબંધ મુકાવે તો મૂકી દેવો છે, અને ભીખ મગાવે તો ભીખ માગવી છે. માગી ખાઈને ગુજરાન ચલાવશો લખ્યું છે ને, પણ દિનવૃત્તિ માં નહીં આવીએ. કૃપાળુ દેવે એ વચન ને નમસ્કાર કર્યા, સાભાસ આટલી બધી હિંમત આવી ગઈ તને માગી ખાઈને ગુજરાન ચલાવવાની? કેટલી તૈયારી છે યોગ્યતામાં, સમજવું બહુ મુશ્કેલ પડે. અંદરની બહારની એવી વિરુદ્ધ પરિસ્થિતિ દેખાય કે બાહ્ય દ્રષ્ટિમાં તો માણસ એકડો કાઢી નાખે, એમાં સિદ્ધાંત બે ભણી ગયો એને તો એમ થાય કે હજી તો આ ઈશ્વર ફિશ્વરને માને છે, આ તો હજી રહીત મિથ્યાત્મા પડ્યા છે, હવે આને જૈન દર્શનનું ક્યાં આગું, ઘણું આગું છે જૈન, એનો તો સિદ્ધાંત દેખાય બધો. આમને સિદ્ધાંત જ્ઞાન કાંઈ નહોતું, પોતાને સિદ્ધાંત જ્ઞાન કાંઈ નહોતું. સિદ્ધાંત વાંચવા વાળા નથી, ઘણી ખબર હોય. બીજા બધા દોષ મોટા મોટા દેખાય સામે જાડા, આ યોગ્યતા સૂક્ષ્મ છે, દેખાય નહીં એવી.
પ્રત્યક્ષ છે જે એમના જે પરિણામ છે જ્ઞાની પ્રત્યે એમનો જે ભાવ છે,
જ્ઞાની પ્રત્યે એમનો કેવો ભાવ છે એ જો સમજાય તો વાંધો ન આવે. તો એ સમજે નહી, બીજા ભાવો સમજાય જે વિરુદ્ધ છે તો ન સમજાય. એટલે ઓળખવું સહેલું તો નથી, ઓળખવું એટલું સહેલું તો નથી. આમાં શું છે, માણસની દ્રષ્ટિ એવી સૃષ્ટિ છે, દરેકની ફૂટપૂર્તિ પોતપોતાની છે. કોઈની આવડી છે ને કોઈની આવડી છે ને કોઈની આવડી છે, ફૂટપૂર્તિ બધાની પોતપોતાની છે. આંખ બધા પોતપોતાના મૂકે છે. પેલા તો એક વાત છે કે તું બીજાને માપવા લાયક છો કે નહીં એ તો નક્કી કર, તારો આંખ તો નક્કી કર. શું બીજા મોક્ષોને માપવાની યોગ્યતા તારામાં છે કે નહીં એ તો તારો આંખ શું છે એ તો કે. હજી તારું કોઈ ઠેકાણું નથી, હજી તો મોટા ભાગના મોક્ષો ફર્સ્ટ સ્ટેજમાં પહેલે પગે થી પગ મૂક્યો નથી, વેદનામાં આવ્યા નથી, અને માપ બીજા મુમુક્ષુઓનો કાયદા કરે રખડવાનો ધંધો છે. છો, ભટકવાનો પ્રકાર છે. હા, પહેલા હું મારું કરું, પહેલા મારું કરું, મારે કોઈનું કઈ કામ નથી. કોઈને કોઈનામાં દોષ હોય માનો, ભેંસને મોટા શિંગડા હોય તો એને ભજન એને આવે કે તને આવે? એ તો ભેંસના શિંગડા ભેંસને ભારે, પણ એનો ભાર આવું પાડવાનું શરૂ કરી દે. શિંગડા એના ભાર આવું પાડે, એના જેવું છે. ગુણગ્રાહી પણ હોય, એ બહુ સારો ગુણ છે, એ ગુણ બહુ સારો છે. ગુણગ્રાહીપણાનો ગુણ બહુ સારો છે. એ જીવ નાના ગુણને પણ મોટો જોશે, એમ કે કોઈ સરળ પરિણામે છે, ભલે બીજું કાંઈ એનામાં નથી, પણ સરળતાથી પોતાના દોષ કહી દે, ભલે બીજા ગુણ કાંઈ ખાસ ન દેખાતા હોય, તો એમ કહે છે કે આ મોટી વાત છે, મારામાં આવું હોવું જોઈએ, એમ પકડશે. એટલે નાના ગુણને પણ ગ્રહણ કરવા વાળો છે, એ તો બહુ સારી લાઈન છે. ગુણગ્રાહી પણ તો ઘણી સારી લાઈન છે. અને એ તો જીવને દોષ દ્રષ્ટિ જે અનાદિની છે એનો પલટો ખાય ત્યારે ગુણગ્રાહી પણ આવે. એ તો દોષ પકડવાનો તો ધંધો બધાને અનાદિથી હાલે જ છે, અને એ તો એનો વિકાસ તો ઘણો કરી બેઠેલો છે. કેવી સરસ હૈયા ધારણ આપે છે, એને મોક્ષ દૂર નથી, હવે જાજો દૂર નથી, બહુ નિકટમાં મોક્ષમાં આવી ગયો છે. સમ્યક દર્શન નથી લીધું, મોક્ષ લીધો છે. લ્યો ઠીક કહેવાની જરૂર નથી કે સમ્યક દર્શન એને કઈ દૂર નથી, કઈ કહેવાની જરૂર રહેતી નથી. પછી બીજું એક ચિહ્ન બતાવ્યું છે આ બાજુથી, કે અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ વૃત્તિ છે તેટલો જીવથી મોક્ષ દૂર છે. તન્મય વૃત્તિ, તાદાત્મ વૃત્તિ એટલે તે આત્મા, અન્ય પરિણામ તે જ આત્મા, તદ એટલે તે. અન્ય ભાવો થાય એમાં ચિકાસ, વળગાળ, આત્મભાવ, પોતાપણું, એકત્વપણું તીવ્ર હોય, જેટલું તીવ્ર હોય એટલું બંધાય છે, વિશેષપણે બંધાય છે, અને જેટલો વિશેષપણે બંધાય છે એટલો મોક્ષથી દૂર છે, પ્રતિપક્ષમાં છે. એમ કહીને એમ કીધું કે જો તારા પરિણામ, તારા પરિણામ તું જો, તને કેટલું એકત્વ વર્તે છે. જે અન્ય ભાવો થાય છે એ કેટલા ચીકણા ભાવ છે, જોઈ જોઉં તું. ચીકણા પરિણામ બિલકુલ સારા નહીં. પછી વાત નાની હોય કે વાત મોટી હોય, ચીકણા પરિણામ બિલકુલ સારા. કેમ કે એમાં જીવ બંધાય છે, એમાં રોકાય છે. એટલે પહેલેથી જ વિભાવ પરિણામોનો રસ તોડવાનો પ્રયોગ નાનીના માર્ગમાં છે. નાનીનો જે માર્ગ છે એમાં વિભાવ પરિણામનો રસ તોડવાની પ્રક્રિયા, પ્રોસેસ બતાવ્યો છે બધા સ્ટેજમાં. કેમ કે એ મોક્ષથી વિરુદ્ધ છે, એ જ બંધ તત્વ છે. સમયસારમાં તો રાગ રસને જ બંધ તત્વ કીધું છે, અનુભાગને. બંધના ચાર પડખા લીધા, પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ. એમાં અનુભાગને જ બંધ કહ્યું છે. પ્રકૃતિને બંધ ન કયો, પ્રદેશને એટલે પરમાણુની સંખ્યાને બંધ ન કયો, અને કેટલી લાંબી સ્થિતિ ચાલશે એને બંધ ન કીધો. લાંબી ટૂંકી સ્થિતિની ગણતરી ન કરાવી. પરિણામમાં ઝાઝા પરમાણુ વળગે વળગશે કે ઓછા એની ગણતરી નહીં કરતો. શૂન્ય પ્રકૃતિ કે પ્રાપ્ત ની નાનાવરણી કે નહીં કે દર્શનાવરણી ની કઈ નહીં જોતો હતો. અનુભાગ જોજે, અનુભાગ જ બંધ તત્વ છે. અનુભાગ એટલે રસ. જેમ કે એક માણસ ક્રોધ કરે છે તો એને ક્રોધ ની પ્રકૃતિ બંધાય, જ્ઞાનાવરણી બંધાય, નાનાવરણી દર્શનાવરણી વગેરે બંધાય, અંતરાય બંધાય, મૂળ ની બંધાય, જાતિ તો ચારે બંધાય ક્રોધ કરે એટલે બરાબર. પછી અઘાતિમાં બંધાય, એમાં બધા અશુભ બંધાય, અશુભ ની પ્રકૃતિ સાતા વેદ ની, અશુભ ગોત્ર, અશુભ ના, અશુભ નામ અને અશુભ આયુ. તો કે પ્રકૃતિ શુભ અશુભ ને છોડી દે, એમાં કેટલા પરમાણુ બાંધ્યા એ સંખ્યાને પણ તું છોડી દે, એની કેટલા કાળની સ્થિતિ છે એ પણ તું છોડી દે, એમાં રસ કેટલો રેડ્યો એ એક જ પકડતો એ બંધ તત્વ છે. અને રસને તોડતો જા યથાર્થ પ્રકારે, મુમુક્ષુની ભૂમિકામાં યથાર્થ પ્રકારે તું રસને તોડીને વેદનાથી નિરસપણું શરૂ, વૈરાગ્ય શરૂ થાય છે, ઉદાસીનતા શરૂ થાય છે. એમાં જુદી જુદી પ્રકૃતિમાં જુદું જુદું કાઉન્ટિંગ છે, એનું ગણિત ઘણું ઊંડું છે, જ્યોતિષના ગણિત કરતા એ શું, જ્યોતિષનું ગણિત ઘણું ઊંડું છે. એ ફળાદેશ કાઢવો હોય તો તમારે કેટલા ફેક્ટર એન્કાઉન્ટ કરો ત્યારે સાચું ફળ નીકળે એ અત્યારે કોઈ જોઈ શકતું નથી. સારા સારા જ્યોતિષ જે ગણાય એ આખા જ્યોતિષ શાસ્ત્રના 5% નથી જાણતા હોતા, એટલું બધું બાકી રહી જાય છે. શું એના કરતા આ કર્મનું વિજ્ઞાન વધારે સૂક્ષ્મ ને ઊંડું છે. એ બધી માથાફોડમાં ઉતરવાની કાંઈ જરૂર નથી. તારા પરિણામના રસને સમજી લે, એ રસનું અવલોકન કરીશ તો રસ તૂટી જશે. અવલોકન માત્ર થી રસ તૂટશે, રામબાણ ઉપાય છે. રસ કોડવાનો આ રામબાણ ઉપાય છે. ચાલતા પરિણામમાં રસનું અવલોકન કરે એટલે રસ ફીકો પડી જશે, રંગ બધો ઉડી જશે રસનો. એવી સિદ્ધિ લઈને બતાડી દીધી છે. અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ્ય વૃત્તિ છે તેટલો જીવથી મોક્ષ દૂર છે. જો કોઈ આત્મજોગ બને, આત્મજોગ એટલે શું, ઉપર કયો એવો તથારૂપ જોગ એટલે કે આત્મકલ્યાણ નો જોગ. જો કોઈ આત્મજોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું ને તેટલું છે. મિત્ર અનંતવાર મનુષ્યપણું મળી ગયું છે, અનંતવાર માણસ થયો અને એ મનુષ્ય ભોગ કોઈ બેઠો. પણ જો આવો કોઈ આત્મજોગ બને તો તે મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. પ્રાય મનુષ્ય દેહ વિના આવો આત્મજોગ બનતો નથી, 3 ઇંચ માં એવી શક્યતા નથી, એને વાણી નથી, એને વિચાર બહાર બતાવવાની શક્તિ નથી. વાણીમાં અનક્ષરી વાણી છે. ભેંસ હોય ભેંબે કરે, બકરી હોય બેંબે કરે, શું સમજે એને શું કહેવું છે. નારકીમાં તો સત્પુરુષ નથી, ત્યાં દેવલોકમાં તો વૈભવમાં કાંઈ અત્યારે પૈસા વાળાને હુજે નહીં, ત્યાં તો ક્યાંથી હુજે. આયણો હુજે ને ત્યાં તો ક્યાંથી હુજે. આયા ધંધો ધંધો ધંધામાંથી એટલો અંધો થાય છે, ધંધામાં જ એટલો અંધો થાય છે તો ત્યાં તો એથી વધારે લગવાડ છે, કાંઈ સુજે નહીં. પ્રાયો મનુષ્ય દેહ વિના આત્મજોગ બનતો નથી એમ જાણી અત્યંત નિશ્ચય કરીને, શું કીધું, નિશ્ચય કાચો કરીશ નહીં એમ કે છે. હવે નિર્ણય કરજે, કાચો નિર્ણય કરીશ નહીં. અત્યંત નિશ્ચય કરીને આજ દેહમાં, એટલે આયુષ પૂરું થાય તે પહેલા આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે. આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે એટલે સત્પુરુષની ચાહના ઉત્પન્ન કરવી ઘટે, સત્પુરુષની જરૂરિયાત દેખાવી ઘટે ભાવમાં, અને સામે એનો યોગ મને પ્રાપ્ત થાય એવી એની પોતાની ભાવના થવી ઘટે. મનુષ્ય મૂલ્ય સિવાય તો આ પરિસ્થિતિ નથી. હવે આ એવું તો પાછું અનિશ્ચિત છે, એ પૂરું થાય એ પહેલાં મારે મારી તૈયારી કરી લેવી જોઈએ, અને તે આટલી જ છે. ભલે સત્પુરુષ ન મળે એકવાર માનો કે, પણ એની ભાવના એવી હોય કે મને કોઈ મળી જાય, મને કોઈ મળી જાય, મને કોઈ મળી જાય, અને એમ આયુષ પૂરું થઈ જાય તો સીધો સત્પુરુષના ચરણમાં ઉત્પન્ન થાય ડાયરેક્ટ. આ ભાવના આવું કામ કરે છે. શું ભાવના આવું કામ કરે છે? કૃપા ઉદેવ પ્રત્યેની ઘણી ભાવના, ઘણી ભાવના. એટલે અત્યારે કૃપા ઉદેવ વિધિમાન નથી, એટલે એના વિરોમાં રિયાજ કરે કલાકો સુધી રોજ ને રોજ અને વર્ષોથી, એવી સહજ દશા થઈ જાય. કૃત્રિમતા ને વીરો સાલે અને એ વીરોમાં એ રીડા કરે રોજના કલાકો અને એવા રોજના વર્ષો, અને એમાં આયુષ આયુષ પૂરું થાય. એટલે એ સીધો કૃપા ઉદેવ જ્યાં હશે ત્યાં એનો સેવક થઈને ઉત્પન્ન થઈ જશે. પણ દેવલોકમાં છે, એથી નીચેનો દેવ એનો અનુસર સેવક હોય ને એ થઈ જાય સિદ્ધ તૈયાર. ભાવના એ ભાવનાને અસંખ્યાત યોજન સુધી દેવલોકમાં જવા માટે વિમાનની જરૂર નહીં, મોટરની જરૂર નહીં, ને હાલવા માટે દેહના કાંટિયાની જરૂર નહીં. દેહ અહીંયા મૂકી દે, કોઈ સાધન મળે નહીં મુસાફરી કરવા માટે. અસંખ્ય યોજનની મુસાફરી એક સેકન્ડના અસંખ્ય ભાગમાં કરેલી, કેટલી કેટલી ઝડપથી કરે, એક સેકન્ડના અસંખ્ય ભાગમાં ત્યાં પહોંચી સિદ્ધ. ત્યાં જઈને કે અરે અભિજ્ઞાન હોય ને તો બહુ જીર્યો હતો તમારા યોગમાં, બહુ જીર્યો હતો, હવે તમે મળી ગયા બસ. હવે પછી પછી સાથે સાથે પછી છૂટો ન પડે ને, કુદરત છૂટા ન પાડે, પછી ઠેઠ મોક્ષમાં જાય ત્યાં સુધી સાથે ને સાથે. અંદરથી એવી લાગવી જોઈએ, જેને લાગી છે તેને લાગી છે, અને તે જ પીવું પીવું પોકારે છે. કૃપાદેવના શબ્દો છે, હે
બ્રાહ્મી વેદના,
એવી બ્રાહ્મી વેદના, એને બ્રાહ્મી વેદના કહે છે. બોલો, એ આત્મવેદના છે. એક ન્યાય તે આત્મવેદના હોવાથી એને બ્રાહ્મી વેદના કહે છે. એ એક વેદના છે, ઠીક. વેદનાનો વિષય બહુ બળવાન છે. દર્શન મોહની ગાંઠને ગાળી નાખે, નહીતર એવી નિવિડ ગાંઠ છે પથ્થર જેવી, પોતે માખણ જેવી થઈ જાય. વેદના એવી ચીજ છે. શું કે છે, એવી દશા ઉત્પન્ન કરવી ઘટે છે, અને તો જીવને પછી કોઈ જાતનું ભયનું કારણ રહેતું નથી. શંકાનું કારણ છે, ભયનું કારણ છે, અને કોઈ વિકલ્પ કરવાનું પણ એને કારણ છે. પ્રત્યક્ષ વગર આશ્રય ક્યાંથી કરે? પરોક્ષ નો તો આશ્રય થાય નહી, એમના વચન નો આશ્રય થાય. વચન નો આશ્રય થાય, વચન રહી ગયા છે તો વચન નો આશ્રય થાય. વચન નો અનુસરણ પ્રત્યક્ષ નો બીજો કોઈ વિકલ્પ નથી, બીજો કોઈ પર્યાય નથી, કોઈ ઓલ્ટરનેટિવ નથી. પ્રત્યક્ષ તો પ્રત્યક્ષ જોઈએ એટલે પ્રત્યક્ષ જ જોઈએ, એની પૂર્તિ બીજી રીતે થતી નથી. કેમ કે બાકી બધું પરોક્ષ છે ને પરોક્ષતાથી પ્રત્યક્ષ ને પરોક્ષ તો વિરુદ્ધ છે ને, એટલે એની પૂર્તિ કેવી રીતે થાય? એટલે એ તો કોઈ રીતે સમાધાન થાય જ નહીં, એનું તો કોઈ રીતે સમાધાન છે જ નહીં. પછી વચનમાં એમ લઈએ કે જાણે પુરુષ મને પ્રત્યક્ષ મારી સામે પ્રત્યક્ષ ઊભા રહીને મને જ કહી રહ્યા છે, તેથી મારે તેમના વચનનું સંપૂર્ણપણે અનુસરણ કરવું એવો આજ્ઞા ધર્મ છે, મારો એવો આજ્ઞા ધર્મ છે એમ લઈને એના બોધને ઉતારે અંદરમાં. પણ એ વખતે એનો પરોક્ષતાનો વિયોગ છે એટલો જ ચાલે એને. ઉપદેશને પ્રત્યક્ષ વત લઈએ, પણ પરોક્ષ છે એને પ્રત્યક્ષ ન લઈએ, કેમ કે એનો કોઈ બીજો પર્યાય નથી. એમ